నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुंकुंद आचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे। एमा कर्ता कर्म अधिकार मा गाथा 69 अने 70 एनो स्वाध्याय करी रह्या छे। गाथा थयो छे अने टीकामांथी अर्धो भाग आपणे कर्यो छे अने ए अर्धा भाग उपर પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંના કેટલાક અંશો લીધા છે અને એ અંશો આપણે આગળ કરી રહ્યા છીએ। પછીથી ટીકાનો બાકીનો ભાગ આપણે લઈશું। તો આપણે અહીંયા સુધી વાત કરી પ્રવચન રત્નાકર ભાગ 4 એમાં પાના નંબર 12 ઉપર આપણે એ વાત લીધી કે 3 પ્રકારની ક્રિયા ગુરુદેવે 3 પ્રકારની ક્રિયા સમજાવી એ આપણે સમજ્યા। હવે એ પછીથી પાના નંબર 13 ઉપર પ્રવચન રત્નાકર ભાગ 4 પાના નંબર 13 ઉપર પ્રશ્ન કર્યો છે કે રાગનો કરતા આત્મા નથી તો રાગનો કરતા કોણ છે? કોઈ ઈશ્વર છે કે પૂતગલ કર્મ છે? અહીંયા પ્રશ્ન મૂક્યો છે કે રાગનો કરતા આત્મા નથી તો રાગનો કરતા કોણ છે? કોઈક તો હશે ને? તો એનો ઉત્તર આપ્યો છે કે રાગનો કરતા કોઈ ઈશ્વરે નથી કે પરદ્રવ્ય પણ નથી। રાગ કોઈ બીજો કરવા વાળો નથી। રાગ પોતે પોતાની પર્યાયમાં થાય છે ત્યારે એ પોતે જવાબદાર છે। એટલે રાગનો કરતા કોઈ ઈશ્વરે નથી કે પરદ્રવ્ય પણ નથી। રાગ પોતાની પર્યાયમાં પોતાના કારણે થાય છે એટલે એનો ઊંધો પુરુષાર્થ છે, અવળો પુરુષાર્થ છે, પ્રમાદ છે એટલે રાગ થાય છે। જો સવળો પુરુષાર્થ હોય, પ્રમાદ ન હોય અને જાગૃતિ વર્તતી હોય તો રાગ થાય નહીં। એટલે તમે એમ કહી દો કે કર્મને કારણે રાગ થાય છે, આ બધા અમને કર્મના ઉદયો વર્તે છે એટલે હવે આ બધું કરવું પડે, આ નોકરી ધંધા કરવાના થાય, આ છોકરા છોકરીઓને બધાને ભણાવવા ઠેકાણે પાડવાના આવે, એ બધું તો અમારે કર્મને કારણે આવ્યું છે તો પછી કરવું પડે ને। આપણે એમ કહી દઈએ કે આ બધું તો હવે શું કરીએ, હવે આ બધી વસ્તુ તો જે છે તે આવી છે, અમારું નસીબ, અમારા પૂર્વકર્મને કારણે આ બધું આવ્યું છે તો અમારે બધું કરવું પડે છે। મોટાભાગના લોકો એમ જ માને છે પણ એ માન્યતા મિથ્યા છે। એ આવી પડ્યું છે એ તો પૂર્વે કરેલા કર્મનું ફળ છે, પૂર્વે કરેલા કર્મનું ફળ છે। એ કંઈ તમને ફોર્સ કરતું નથી કે તમારે આમ જ કરવું, એને તમે દ્રષ્ટા ભાવે લઈ શકો છો, કરતા ભાવે નહીં લેતા, દ્રષ્ટા ભાવે લઈ શકાય। જે કંઈ ઉદય આવ્યા છે એની સાથે કરતા ભાવે ન જોડાતા દ્રષ્ટા ભાવે જોડાવું। દ્રષ્ટા ભાવે જોડાવું એટલે શું કે એ મારું કાર્ય નથી, એ મારામાં નથી, એનાથી મને ફાયદો નથી, એનાથી મને નુકસાન નથી, એને ને મારે કોઈ સંબંધ નથી, હું એનાથી તદ્દન ભિન્ન ભગવાન આત્મા છું, એનું જે થાય છે તે થાય છે, એથી મને મારા આત્માને કંઈ ફેર પડતો નથી। આવા ભાવ સહિત જો જોડાવવામાં આવે તો અતિ અલ્પ નવા કર્મ બંધાય, નવા કર્મો અતિ અલ્પ પ્રમાણમાં બંધાય અને એનાથી આગળ વધી અને પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિરતાનો પુરુષાર્થ કરે અને જે ઉદય આવ્યા છે એનું લક્ષ્ય જ ન કરે તો સંવરની દશા થાય ત્યારે એને કોઈ કર્મ જ નથી બંધાતા। એટલે નવા કર્મ બંધાય એને માટે થઈ અને આપણે એમ કહીએ કે ભાઈ પૂર્વના કર્મ એને લીધે થઈને બધું થઈ રહ્યું છે એમ બધો દોષ એની ઉપર ઢાળી દઈએ તો એને માટે અહીંયા ગુરુદેવે સ્પષ્ટ ના પાડી છે કે ભાઈ એ બધું તારી પર્યાયમાં થાય છે અને એ તારા પોતાના કારણે થાય છે. રાગ પોતાની પર્યાયમાં પોતાના કારણે થાય છે, આ વાત બરાબર સમજવા જેવી છે. અહીંયા આખો વ્યવહાર બતાવ્યો છે અને વ્યવહાર દ્વારા એ વાતને પકડવાની છે કે આપણે સ્વચ્છંદી ન થઈ જઈએ અથવા તો ઊંધા માર્ગે ના દોરાઈ જઈએ. પણ એથી કરીને નિશ્ચયની જે વાત છે એ ખોટી ઠરતી નથી. નિશ્ચયથી શું છે કે ભગવાન આત્માનું એવું સ્વરૂપ છે, શુદ્ધ ત્રિકાળ એવું સ્વરૂપ છે, ત્રણે ત્રણ કાળે એવું શુદ્ધ સ્વરૂપ છે કે એમાં કોઈ રાગ ઉત્પન્ન થતો નથી. એટલે જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા રાગ ઉત્પન્ન થતો નથી. એટલે આ નિશ્ચયની વાત છે, સિદ્ધાંતની વાત છે. અને એ દ્વારા આપણે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એને સમજીએ છીએ અને એમ કરીને આત્માનો આશ્રય કરીએ છીએ એટલે એ સમ્યક દર્શન થાય છે, સંકિત થાય છે. અહીંયા નીચે ત્રીજા પેરેગ્રાફમાં પણ વાત આપી છે કે કેટલાક કહે છે કે ક્રિયાનો લોપ કર્યો તેને અહીં કહે છે કે ભાઈ આ જ્ઞાન ક્રિયાનો લોપ નથી. આ જ્ઞાન ક્રિયા તો ધર્મીને હોય છે કેમ કે તે સ્વભાવભૂત છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે. આપણે ગઈકાલે જ્ઞાન ક્રિયા વિશે ઘણી વાત કરી, એમાં એક વાક્ય ઉપર આપણે ઘણો વિચાર પણ કર્યો. ફરી એ વાક્ય યાદ અપાવું કે જ્ઞાન જ્ઞાનમાં એટલે ત્રિકાળી આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાનની ક્રિયા છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાન સ્વભાવી આત્મામાં ઢળે છે, એકાગ્ર થાય છે, એ જ્ઞાનની ક્રિયા છે. વર્તમાન પર્યાય ભગવાન આત્માને જાણવા વાળી થાય છે એ જ્ઞાન ક્રિયા છે. આ પુસ્તકમાંથી વાંચીએ, માહિતી મેળવીએ એ કોઈ જ્ઞાન ક્રિયા નથી. એટલે આવી જ્ઞાન ક્રિયા છે એનો તો ક્યાંય લોપ કર્યો નથી. જે ક્રિયાનો લોપ કર્યો છે એ તો પરના લક્ષ્ય થતી ક્રિયા અને પરદ્રવ્યની ક્રિયા છે. એમાં કરતા પણ માન્યું છે કે હું કરું છું. પરદ્રવ્ય ની ક્રિયા થઈ રહી છે, શરીરની ક્રિયા થઈ રહી છે, એમાં એ કરતા પણ માને કે હું કરું છું, શરીર મારું છે અને શરીરમાં આજે હું ઉપવાસ કરું છું, શરીર દ્વારા આજે હું આ પૂજા કરું છું, એટલે શરીર મારું છે એટલે હું પૂજા કરું છું, એ માન્યતા પણ મિથ્યા છે. શરીર જ્યારે જેમ કાર્ય કરે છે ત્યારે તે તેમ જ કાર્ય કરવાનું છે, પૂદગળ છે. એ વખતે એને એવો ભાવ આવ્યો છે અને એ જ પ્રમાણે શરીરની ક્રિયા થાય છે તો સમજવું કે પુણ્યનો ઉદય છે. પણ એવો ભાવ આવ્યો હોય પૂજા કરવાનો છતાંય શરીર ન ચાલે, પથારીવશ થઈ ગયો હોય અને ઊભો પણ ન થઈ શકે અને પૂજાનો ભાવ આવ્યો હોય તો શરીર પૂજા કરતું નથી. ઉપવાસનો ભાવ આવ્યો હોય કે આજે ઉપવાસ કરવો છે પણ થઈ શકતો નથી, એટલે શરીરની ક્રિયા જે થાય છે તે તેના કારણે થાય છે. એ વખતે તમારા જે ભાવ છે એ જ પ્રમાણે થાય તો સમજવું કે એ વખતે તમારે પુણ્યનો ઉદય છે. અને ન પણ થાય એ પ્રમાણે ન પણ થાય, શરીર જુદી રીતે કંઈક કરતું હોય, તમારા ભાવ છે એ પ્રમાણે ન ચાલતું હોય, ત્યારે સમજવું કે પાપનો ઉદય છે. પણ એ ગમે તે હોય શરીરની ક્રિયા તો એના કારણે જ થાય છે. એ બંને વચ્ચે ભાવ, શરીર પોતાના ભાવ અને શરીરની ક્રિયા વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય એવું દર વખતે હોય એમ પણ નથી બનતું. શરીરની ક્રિયા તો થવાની જ છે. એટલે એ બધી શરીરની ક્રિયા છે એ પૂદગળનું કાર્ય છે અને એ સ્વતંત્રપણે થઈ રહ્યું છે. ત્યારે નકામાનો એ શરીરની ક્રિયા દ્વારા પોતે ધર્મ કરે છે એવી માન્યતા લઈને આ મૂંડ જીવ અનાદિનો વર્તે છે. એટલે એ ક્રિયાનો અહીંયા લોપ કરવાની વાત છે. એટલે ક્રિયાનો લોપ કર્યો એટલે કઈ ક્રિયા? તો કે આ બધી જે ક્રિયા પરના લક્ષે થતી ક્રિયા, પરદ્રવ્યમાં થતી ક્રિયા, એના કરતાપણાની જયારે વાત આવે ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ એ બધી ક્રિયા છે એ તારી નથી અને એના દ્વારા કોઈ ધર્મ નથી. એટલે ક્રિયાનો લોપ કર્યો, ક્રિયાનો લોપ કર્યો એમ જે કહે છે તો તેને અહીં કહે છે કે ભાઈ આ જ્ઞાન ક્રિયાનો લોપ નથી, આ જ્ઞાન ક્રિયા તો ધર્મીને હોય છે. કેમ કે તે સ્વભાવભૂત છે. આત્મા અને જ્ઞાનમાં, આત્મા અને જ્ઞાન એ બેમાં કંઈ ભેદ નથી, તફાવત નથી, જુદાપણું નથી. એમ બંનેમાં જુદાપણું નહીં જે દેખે, આત્મા અને જ્ઞાનમાં જે જુદાપણું નહીં દેખે એ સમ્યક દર્શન પ્રગટ કરશે. એટલે એવું જુદાપણું જે નથી દેખતો એ જ ધર્મી છે અને એ જ નિસંકપણે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરે છે. એટલે એમ બંનેમાં જુદાપણું નહીં દેખતો થકો ધર્મી નિસંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જ્ઞાન ક્રિયા જે થઈ તે સ્વભાવભૂત છે, કેમ કે આત્માનો એવો સ્વભાવ છે, કારણ કે આત્મામાં એવો જ્ઞાન ગુણ છે. એટલે એ સ્વભાવભૂત ક્રિયા છે, એ નિષેધી શકાતી નથી. હવે આ જ્ઞાન ક્રિયાની વાત પછીથી ફરી પાછો એક બીજો પ્રશ્ન થયો, પારા નંબર 14 ઉપર અહીંયા પ્રશ્ન કર્યો છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એમ કહ્યું છે ને, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એમ કહ્યું છે ને. ગુરુદેવે કહ્યું હા ભાઈ તે બરાબર છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન ક્રિયા એ મોક્ષનું કારણ છે અને એ મોક્ષનો માર્ગ છે, એ બરાબર છે. પણ કયું જ્ઞાન અને કઈ ક્રિયા? જ્ઞાન ક્રિયા એમાં જ્ઞાન કયું અને કઈ ક્રિયા એ બરાબર સમજવાનું છે. શું શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન તે જ્ઞાન છે? જો શાસ્ત્ર જ્ઞાનને માટે વાત કરી, કુંકુંદાચાર્ય ભગવાને જે લખ્યું છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે લખ્યું છે, જે ગણધર દ્વારા એ ઉદ્ભવ્યું છે એમ કહીએ તો ચાલે, જીનવાણીમાંથી જેનો ઉદ્ભવ છે અને ગણધર દ્વારા જેની રચના થઈ છે એવા એ શાસ્ત્ર, શાસ્ત્રની રચના તો ગણધર ભગવાને કરી ને. એટલે એ એવું જ્ઞાન જે શાસ્ત્રમાં પુસ્તક રૂપે આપણને પ્રાપ્ત થયું છે એ જ્ઞાન પણ પરલક્ષી જ્ઞાન છે. કેમ પરલક્ષી છે? કે ત્યાં એ પોતે પોતાના આત્માનું જ્ઞાન નથી કરતો, એટલે એ માહિતીરૂપ છે. એટલે કહે છે કે શું શાસ્ત્રનું જ્ઞાન પરલક્ષી જ્ઞાન તે જ્ઞાન છે? શું વ્રત આદિ મંદ રાગનું આચરણ તે ક્રિયા છે? એટલે કે તે ક્રિયા નામ ચારિત્ર છે. વ્રત કરવા એ વખતે મંદ રાગ હોવો એવી ક્રિયા એ ચારિત્ર છે. એટલે એમ એ શાસ્ત્રનું જ્ઞાન અને આ વ્રતની જે ક્રિયા એ જ્ઞાન ક્રિયા થાય છે એમ નથી. આત્મજ્ઞાન વિના એ અગિયારંગ અને નવપૂર્વના જ્ઞાનની લબ્ધિ પ્રગતિ પણ તે જ્ઞાન નથી. આત્મજ્ઞાન વિના 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન થઈ શકે. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન, એમાં 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન સમ્યક દર્શન વિના થઈ શકે. પંડિતાઈ થઈ શકે, વાદ વિવાદમાં બીજાને હરાવી પણ શકાય, બીજાને સમજાવી પણ શકાય, સ્વાધ્યાય કરી શકાય અને કરાવી શકાય. આવું આટલું જ્ઞાન પ્રગટ થઈ શકે. છતાંય એ જ્ઞાન દ્વારા એ પોતે સ્વરૂપમાં જતો નથી. જે સ્વરૂપમાં જાય છે અને આત્માનો અનુભવ કરે છે અને આત્માનું જે જ્ઞાન થાય છે એ જ સાચું જ્ઞાન છે. એટલે જો પંડિતાએ કરી હોય, પૂર્વે પહેલાના ભાવમાં પણ પંડિતાએ કર્યું હોય, ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, છતાં પણ એને સમ્યક દર્શન નથી થયું, તો એનું કારણ એ છે કે એ માહિતીરૂપ જ્ઞાનને જ્ઞાન સમજ્યો અને આત્માના જ્ઞાન તરફ એને લક્ષ્ય કર્યું નહીં. એટલે અહીંયા ગુરુદેવે કહ્યું કે આત્મજ્ઞાન વિના 11 અંગ અને 9 પૂર્વોના જ્ઞાનની લબ્ધિ પ્રગતિ પણ તે જ્ઞાન નથી. કઈ અપેક્ષાએ? કે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદનપૂર્વક આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું એમ જે જણાયો તે જ્ઞાન છે. એમ કહ્યું ને કે 11 અંગ અને 9 પૂર્વના જ્ઞાનની લબ્ધિ પ્રગટિ છતાં તે જ્ઞાન નથી, તો પછી જ્ઞાન શું? એવો સ્વાભાવિક પ્રશ્ન થાય એટલે અહીંયા એ ઉત્તર આપી દીધો કે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં, એટલે જે સમયે એને એવી પર્યાય થાય છે ત્યારે, અત્યારે થાય તો અત્યારે, પછી થાય તો પછી, આજે ન થાય ને કાલે થાય તો કાલે, કાલે ન થાય અને પછી થોડા દિવસ રહીને થાય, ગમે ત્યારે થાય, પણ છેવટે વ્યાખ્યા તો એ જ રહેશે કે જ્યારે થશે ત્યારે તે વખતે એ વર્તમાન જ્ઞાન, એ વર્તમાન જ્ઞાનની પર્યાય, જ્યારે થશે ત્યારની જે પર્યાય હશે એ વર્તમાન જ્ઞાનની પર્યાય, જ્યારે થાય ત્યારની વાત લેવાની. એટલે અત્યારે એમ કહ્યું કે આ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદનપૂર્વક, સ્વ એટલે પોતાનું, સંવેદન એટલે પોતાનો જ અનુભવ, અનુભૂતિપૂર્વક આ ત્રિકાળી ધ્રુવ જે બદલાતો નથી એવો ભગવાન આત્મા તે હું એમ જણાય એવું જ્ઞાન થાય છે, તે આત્મજ્ઞાન છે. અને એ આત્મજ્ઞાન થાય છે તે જ જ્ઞાન કહેવાય, તથા એ ધ્રુવ જ્ઞાયકમાં એકાગ્રતા, રમણતા થઈ તે ક્રિયા એટલે ચારિત્ર છે. જ્ઞાન કયું? પેલો ભગવાન આત્મા જણાયો તે જ્ઞાન, આત્માનું જ્ઞાન થયું એ જ્ઞાન. અને ક્રિયા કઈ? તો કે એમાં એ રમણતા કરે એટલે કે એકાગ્રતા કરે. ભગવાન આત્મા એને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવાયો, જણાયો, અને એમાં જ એ એકાગ્રતા કરીને રહે છે. એ રમણતા થઈ, એ ક્રિયા થઈ, એ ચારિત્ર. એટલે આવી જ્ઞાન ક્રિયા છે એ મોક્ષનું કારણ છે, એ મોક્ષનો માર્ગ છે. આ જ્ઞાન અને ક્રિયા તે મોક્ષનો માર્ગ છે, એની પૂર્ણતા તે મોક્ષ છે. આવી વાત જાણે નહીં અને પછી મંડી પડે બાહ્યત, વ્રત, તપ આદિ ક્રિયામાં, તો તેથી મોક્ષ ન થાય. અજ્ઞાનપૂર્વકના આચરણ એ તો બંધનો માર્ગ છે. જ્ઞાન વિના જે કંઈ કરવામાં આવે એમાં શુભભાવ હોય તો બંધ પડે પણ મુક્તિ ન મળે. ફરી પાછો એક પ્રશ્ન લીધો છે કે જ્ઞાન રૂપે તો અજ્ઞાની પણ હંમેશા પરિણમે છે. આ વાત માટે બહુ સ્પષ્ટ જવાબ આપ્યો છે ગુરુદેવ, કહે છે કે ના, એમ નથી. અજ્ઞાની એક સમયે પણ જ્ઞાનપણે પરિણમતો નથી. અજ્ઞાની એક સમય માટે પણ જ્ઞાનપણે પરિણમતો નથી. એ તો કહ્યું ને કે જ્ઞાનની પર્યાયમાં ધ્રુવ જ્ઞાન સ્વરૂપી આત્મા જણાય છે. જ્ઞાનની પર્યાયમાં ધ્રુવ જ્ઞાન સ્વરૂપી આત્મા જણાય છે, પણ આ ધ્રુવ જ્ઞાન તે હું એમ તે ક્યાં જાણે છે, એમ તે ક્યાં માને છે, એમ તે ક્યાં શ્રદ્ધે છે, એમ તેને ક્યાં અનુભવ થયો છે? એને જ્યારે એવો અનુભવ જ નથી કે હું આ ધ્રુવ બદલાતું નથી એવું તત્વ જ્ઞાન સ્વભાવી છું, એમ જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી એને જ્ઞાન નથી, એનું પરિણમન જ્ઞાનરૂપ નથી. જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે જણાય છે, પણ જેને જણાય છે, અનુભવાય છે, એને જ્ઞાન છે, એ જ્ઞાનરૂપે પરિણમે છે. પણ જેને એમ જણાતું જ નથી, જે એમ માનતો જ નથી, જેની ત્યાં દ્રષ્ટિ ગઈ જ નથી, એવો એ અજ્ઞાની એ ક્યાં જ્ઞાનરૂપે પરિણમે છે? એટલે જ્ઞાનરૂપે કંઈ અજ્ઞાની પરિણમતો નથી. એ અજ્ઞાની તો એ રાગ અને પર જણાય છે, એ જ મારા જ્ઞેય છે એમ માને છે. એની દ્રષ્ટિ આત્મા તરફ થઈ જ નથી, એનું લક્ષ્ય પર તરફ છે. એને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જ્ઞાન થાય છે, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન થાય નહીં, આત્માનો અનુભવ થાય નહીં. એટલે અજ્ઞાનીને એવું કંઈ જ્ઞાન નથી, એવું જ્ઞાન રૂપે પરિણમન પણ નથી. એટલે એ તો રાગ અને પર જણાય છે, એ મારા છે, એ મારા જ્ઞેય છે, એને હું જાણવા વાળો છું, અને એથી આગળ વધી અને એ સારા છે નરસા છે એનો હું કરવા વાળો છું, એનો હું ભોગવવા વાળો છું, એટલે બધે સુધી પહોંચી જાય છે. પરંતુ રાગ અને પરથી લક્ષ દૂર કરીને દ્રષ્ટિ સ્વવણી વળતા જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક છે તે હું છું એમ જ્ઞાયકને જાણવા પણ અજ્ઞાની પરિણમતો નથી. એટલે સ્પષ્ટ ના પાડી છે કે અજ્ઞાનીનું પરિણમન જ્ઞાન રૂપે હોય નહીં, જ્ઞાનીનું પરિણમન જ્ઞાન રૂપે થાય, અજ્ઞાનીનું પરિણમન જ્ઞાન રૂપે થાય નહીં. બહુ સ્પષ્ટ ચોખ્ખું કહ્યું છે. અજ્ઞાનીને તો પુરુષાર્થ કરવાનો છે, અજ્ઞાનીએ વિકલ્પ સહિત પહેલા નક્કી કરવાનું છે, દ્રઢતા કરવાની છે કે કઈ રીતે મોક્ષ માર્ગ છે, કઈ રીતે જ્ઞાન છે, આ બધાનો નિર્ધાર નિર્ણય કરવાનો છે, અને પછી એનો પુરુષાર્થ કરવાનો છે. અને પુરુષાર્થમાં પહેલા વિકલ્પ સહિત જેવું આત્માનું સ્વરૂપ છે એવા આત્માના સ્વરૂપને ધ્યાવે છે, અને પછી એમાં આગળ વધતા ઊંડા વધતા વિકલ્પ વિના પોતે પોતાના આત્માને અનુભવે છે અને આત્માનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન છે અને એ ક્રિયા જે થઈ એ જ્ઞાન ક્રિયા છે. બહુ સ્પષ્ટ બંને વાત કરી દીધી છે અહીંયા. હવે આપણે બીજા ભાગની વાત જે છે એ લઈએ છીએ. એમાં અહીંયા કહે છે કે જુઓ ગાથાનો મૂળ ભાવ હવે શરૂ થાય છે. શું કહે છે કે ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ શુભ ભાવ, શુભ અને અશુભ બંને ભાવ, શુભા શુભ ભાવો અને આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી. જેનો સંયોગ થઈ અને વિયોગ થાય તેને સંયોગ સિદ્ધ સંબંધ કહેવાય. જે ક્ષણિક હોય એ સંયોગો પૂરતા જ હોય, અને સંયોગ સિદ્ધ સંબંધ જે છે એનો હંમેશા વિયોગ થાય થાય ને થાય. જો સંયોગ છે તો વિયોગ પણ છે, તાદાત્મ્ય પણ હોય ત્યાં સંયોગ નથી એટલે વિયોગ થાય નહીં. એટલા માટે એ સંબંધ હંમેશા જળવાઈ રહે, એ તાદાત્મ્ય સંબંધ. એ દરેક અવસ્થાઓને વિશે એ સંબંધ હોય, કોઈ પણ અવસ્થા હોય પણ એ સંબંધ જાય નહીં. જ્યારે સંયોગ સંબંધ છે એનો વિયોગ થાય, એ સંયોગો છે ત્યાં સુધી એ સંબંધ છે, સંયોગો ગયા એટલે એનો વિયોગ થયો, એ સંબંધ ચાલ્યો ગયો. એટલે દયાદાન વ્રત ભક્તિ ઇત્યાદિ શુભ ભાવો અને હિંસા જૂઠ આદિ અશુભ ભાવો એ બધા સંયોગી ભાવો છે, કેમ કે તેમનો વિયોગ થઈ જાય છે. એ ભાવો સતત ટકીને રહેતા નથી, કાયમ રહેતા નથી. આ ક્રોધાદિ ભાવો સાથે આત્માનો એક સમય પૂરતો જ સંબંધ છે. એક સમયે એ છે, બીજા સમયે એ ઓછા છે, અથવા બીજા સમયે એ કદાચ વધારે છે, અને પછી એ નથી. એટલે એનો સંબંધ જે છે તે એક સમયનો છે. દરેક સમયે એ જુદા જુદા પ્રમાણમાં છે, એટલે એનો સંબંધ એક સમયનો છે. એક સમયમાં એ નાશ પામે છે અને બીજા સમયે બીજા નવા ઉત્પન્ન થાય છે. એક સમયમાં જે ક્રોધ હતો એ ગયો, બીજા સમયે જે ક્રોધ છે એ નવો છે. નવો એટલા માટે છે કે એની તીવ્રતામાં ફેર છે, એની તીવ્રતામાં ફેર છે. અને પછી ત્રીજા સમયે કદાચ એ ચાલ્યો પણ ગયો હોય, બિલકુલ ન હોય, મંદ કસાય થઈ ગયો હોય, એટલે એ બીજા સમયે બીજા નવા ઉત્પન્ન થાય છે. તથા આત્માના ભાન અને સ્થિરતા વડે તેઓ અત્યંત મૂળમાંથી જ નાશ પામી જાય છે. આવા ક્રોધ રાગ દ્વેષ કંઈ પણ થતું હોય અને લક્ષ આત્મા તરફ જાય, આત્માનું ભાન થાય અને આત્મામાં જો સ્થિરતા થાય તો પછી એ ઉત્પન્ન જ થતા નથી, એટલે મૂળમાંથી નાશ પામ્યા. મૂળમાંથી નાશ પામે એટલે પહેલા જ્યારે થયા એ તો થઈ ગયા, એ થઈ ગયા અને એને કારણે બંધ પણ પડી ગયો, એ તો વાત પૂરી થઈ ગઈ, પણ નવા ઉત્પન્ન થતા નથી. આત્માના ભાન અને સ્થિરતા વડે તેઓ અત્યંત મૂળમાંથી જ નાશ પામી જાય છે. એટલે કહેવું શું છે કે નવા ઉત્પન્ન થતા નથી. અને આત્મા જો પોતે પોતાનામાં સ્થિરતા કરે છે તો પછી કેવળ જ્ઞાન થાય છે, પછી તો એવા ભાવો ક્યારેય ઉત્પન્ન થતા નથી. એટલે એક રીતે જોઈએ તો એ મૂળમાંથી નાશ પામ્યા, હવે એ ઉદ્ભવ પામવાના જ નથી. કેવળ જ્ઞાન થતાં વિકારી ભાવો અત્યંત નાશ પામી જાય છે. અત્યંત નાશ પામી જાય છે એટલે કે હવે ઉત્પન્ન થતા જ નથી. માટે ક્રોધાદી ભાવો આત્મા સાથે ઉત્પાદ વ્યય સંબંધે છે પણ ધ્રુવ સંબંધે નથી, એટલે કે કાયમ રહેવાવાળા સંબંધે નથી. એને ઉત્પાદ વ્યય સંબંધ છે એ આત્મામાં ધ્રુવ સંબંધે નથી, આત્માના મૂળભૂત સ્વરૂપની અંદર એ નથી, માત્ર પર્યાયમાં એના ઉત્પાદ અને વ્યય થાય છે એટલે એવો એને સંબંધ છે. કોને? આ શુભાશુભ ભાવને આત્મા સાથે પર્યાય સંબંધ છે, ક્ષણિક સંબંધ છે પણ ધ્રુવ સંબંધ નથી. એટલે ધ્રુવ સંબંધ નથી એટલે એની સાથે એને એકરૂપ સંબંધ નથી. હવે અહીંયા આગળ એક પ્રશ્ન કર્યો છે કે જ્ઞાનની પર્યાય પણ બદલાય તો છે, તેનો પણ ઉત્પાદ વ્યય તો થાય છે. અહીંયા એમ કહેવામાં આવ્યું કે ઉત્પાદ વ્યય સંબંધ જે છે એ આ શુભાશુભ ભાવનો છે, એવા ઉત્પાદ વ્યય સંબંધે આત્મા સાથે એ રહ્યા છે એ વાત આવી, એટલે પછીથી પ્રશ્ન થયો કે જ્ઞાનની પર્યાય જ્યારે થાય ત્યારે પણ એ પણ એક સમયની છે અને એ પર્યાય પણ બદલાય છે ને. તમે જેમ કહ્યું કે ક્રોધાદી ભાવો છે તે એક સમયના છે એ બદલાય છે, તો પછી જ્ઞાનની પર્યાય છે એ પણ એક સમયની છે ને, એ પણ બદલાય છે ને, તેનો પણ ઉત્પાદ વ્યય તો થાય છે ને, તો એમાં તો શું ફેર પડ્યો? ક્રોધાદી ભાવો થાય છે એ જ રીતે પેલા જ્ઞાનની પર્યાયની અંદર જે જ્ઞાનની તમે વાત કરી તો એ પર્યાય પણ એક સમયની જ છે ને, તેના પણ ઉત્પાદ વ્યય તો થયા ને, એ પર્યાય ઉત્પન્ન થઈ અને એ પર્યાયનો પણ વ્યય તો થયો ને, તો પછી એ બેમાં શું ફેર પડ્યો? એનો ઉત્તર ગુરુદેવે આપ્યો છે, બહુ સરસ આપ્યો છે. જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાનની પણ, જ્ઞાનની પર્યાય કહેતા સમ્યક જ્ઞાનની પર્યાય, જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને પોતાના આત્માને અનુભવે છે અને જે જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન, એ વર્તમાન પર્યાય જ્યારે આત્માને અનુભવે છે તે વર્તમાન પર્યાય પોતાના સ્વરૂપને અનુભવે છે તે પર્યાય, તે શુદ્ધ નિર્મળ પર્યાય, તે જ્ઞાનની પર્યાય, એ સમ્યક જ્ઞાનની પર્યાય. અને કેવળ જ્ઞાનની પણ હોય તો પણ તે બદલાય તો છે. જ્ઞાનની પર્યાય બદલાય તો છે, કેવળ જ્ઞાનની પર્યાય પણ બદલાય છે. કેવળ જ્ઞાન થયા પછીથી પણ તે પર્યાય પણ એક સમયની છે, બીજા સમયે જે પર્યાય થાય છે તે તેવી ને તેવી જ એ બીજી પર્યાય છે. છે કેવળ જ્ઞાનની પર્યાય પણ એ પહેલા સમયની પર્યાય કરતાં જુદી છે, પણ છે તો એવી ને એવી જ. અને બીજી એમાં વિશેષતા શું છે એ વાત કરે છે ગુરુદેવ, કે જ્ઞાનની પર્યાય અને કેવળ જ્ઞાનની પર્યાય લો તો એ પણ બદલાય તો છે, તેનો પણ ઉત્પાદ અને વ્યય થાય છે. ઉત્પન્ન થવી અને એનો વ્યય થવો, ફરી પાછી ઉત્પન્ન થાય, બીજી ઉત્પન્ન થાય, ત્રીજી ઉત્પન્ન થાય, દરેક ઉત્પન્ન થાય, એ દરેકે દરેકનો વ્યય પણ થાય. પણ વિશેષતા શું છે? તો કહે છે કે પરંતુ જેવો આત્માનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે તે જ જાતનો તેમાં ઉત્પાદ વ્યય થાય છે. આત્માનો જેવો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે તે જ જાતનો એ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ છે અને પછી એનો વ્યય થાય છે, ફરી જ્ઞાનની પર્યાય થઈ છે નવી, એમાં પણ જેવો આત્માનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એવી જ એ પર્યાય થાય છે. એ જાતનો જે ઉત્પાદ છે એ બીજા પ્રકારે નથી, એક જ જાતની પર્યાય થાય છે. કેવી? જેવો શુદ્ધ સ્વભાવ છે એવી શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, એટલે એ જ જાતનો એ ઉત્પાદ થયો. ઉત્પાદ દેખો કે ઉત્પન્ન થઈ, ઉત્પાદ એટલે ઉત્પન્ન, અને જેવી ઉત્પન્ન થઈ છે એ જ પછી વ્યય પામે છે અને ફરી પાછી બીજી નવી પણ થાય છે, તો પણ એમાં આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે, એવી જ એ પર્યાય ઉત્પન્ન થાય છે. એમ એક પછી એક જેટલી પણ પર્યાય ઉત્પન્ન થાય છે તે બધી પર્યાય આત્માના ચૈતન્ય સ્વભાવની જાતની છે. અને પેલી ક્રોધાદીની પર્યાય જ્યારે ઉત્પન્ન થતી હતી તે કેવી હતી? એ આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની જાતની નહોતી, એ આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કરતા વિરુદ્ધ પ્રકારની પર્યાય હતી અને એક જ જાતની એક સરખી નહોતી થતી. એમાં કસાયની તીવ્રતામાં પણ ઓછા વધતાપણું થતું હતું. ક્યારેક અમુક પ્રકારની, ક્યારેક અમુક પ્રકારની, ક્યારેક શુભ ભાવની, ક્યારેક અશુભ ભાવની, એમ જુદા જુદા પ્રકારની એ પર્યાયો થતી હતી. જ્યારે અહીંયા આ જ્ઞાનની પર્યાય છે તે સમ્યક જ્ઞાનની હોય કે કેવળ જ્ઞાનની હોય, પણ એ ભલે બદલાય એક સમયની જ છે, પણ બીજા સમયે પણ એવી ને એવી જ છે. એવી ને એવી એટલે જેવો આત્મા છે, જેવો આત્માનો ચૈતન્ય સ્વભાવ છે, એ જ પ્રકારની એવી જ એ ઉત્પન્ન થાય છે. કેટલી બધી સ્પષ્ટ વાત કરી છે. એટલે એ જ્ઞાનની પર્યાય છે તે ભલે બદલાય, એના ઉત્પાદ અને વ્યય થાય, તો પણ એ જ્ઞાનની પર્યાય ચૈતન્ય સ્વભાવમય જ રહે છે. માટે જ્ઞાનની નિર્મળ પર્યાયને આત્મા સાથે કેવો સંબંધ થયો? જેવો આત્મા છે, જેવો આત્માનો સ્વભાવ છે, એવો સ્વભાવ સિદ્ધ સંબંધ છે, એને તાદાત્મ સંબંધ છે. દરેક અવસ્થાને વિશે એ જ્ઞાન રહે છે, એટલે જ્ઞાનની પર્યાયને એને એવો સ્વભાવ સિદ્ધ સંબંધ છે, એ સંયોગી સંબંધ નથી. અહીં કહે છે કે આત્મા અને ક્રોધ આદિ આશ્રવોને સંયોગ સિદ્ધ સંબંધ છે. આપણે મૂળ ગાથાના શરૂઆતની અંદર જે વાત આવી તો શરૂઆત કઈ રીતે કરી હતી? સવળું લીધું અને પછીથી બીજી વાત લીધી હતી, બરાબર છે? પહેલા જે વાત કરી હતી તાદાત્મ સંબંધ સાથેની, એ જ્ઞાનીને જે ભાવ છે એની કરી હતી, અને ત્યાર પછીથી બીજી વાત લીધી હતી તે સંયોગી ભાવની લીધી હતી, અજ્ઞાનીની વાત લીધી હતી. એ વાત અત્યારે ચાલી રહી છે કે અહીં કહે છે કે આત્મા અને ક્રોધ આદિ આશ્રવોને સંયોગ સિદ્ધ સંબંધ છે, છતાં પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્યાં સુધી તેમનો એટલે સ્વભાવ અને વિભાવનો વિશેષ એટલે કે ભેદ એ જાણતો નથી, દેખતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાની નિશંકપણે વિકારી ભાવોમાં આશ્રવોમાં પોતાપણે વર્તે છે. અજ્ઞાનીની વાત ચાલે છે. અજ્ઞાનીને શું છે? આશ્રવો સાથે પોતાપણું છે. આશ્રવો એ સંયોગી છે, તે છતાંય અજ્ઞાની એને પોતાના માને છે. એટલે એવા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્યાં સુધી તેમનો એટલે કે સ્વભાવ અને વિભાવનો ભેદ એ જાણતો નથી કે સ્વભાવ શું છે, ત્યાં સુધી એ પોતે એવા ક્રોધારૂપ ભાવે, ક્રોધ આદિરૂપ ભાવે પરિણમે છે, છતાં એ ભાવને અજ્ઞાની પોતાના માને છે. એ આશ્રવને પોતાના માને છે એટલે એને આશ્રવ અને આત્મા વચ્ચેનો ભેદ ખબર નથી. સ્વભાવ અને વિભાવ એ બે વચ્ચેનો ભેદ એને દેખાતો નથી. આ આશ્રવ છે, આ વિભાવ ભાવે પરિણમવું, વિકારી ભાવે પરિણમવું, પરના લક્ષે પરિણમવું, એ આશ્રવ છે. અને ભગવાન આત્માનું સ્વાભાવિક પરિણમન એના કરતા જુદું છે. એ વાત હજી એને ખ્યાલમાં નથી આવી, અને જ્યાં સુધી એ વાત એને ખ્યાલમાં નથી આવી ત્યાં સુધી એ અજ્ઞાની એ વિકારી ભાવોમાં, એ આશ્રવમાં પોતાપણે વર્તે છે. પુણ્ય પાપના ભાવ, દયા દાન વ્રત આદિના શુભ ભાવ અને આત્માને સ્વભાવ સિદ્ધ સંબંધ નથી પણ સંયોગ સિદ્ધ સંબંધ છે. પંચાધ્યાયમાં આ શુભાશુભ વિકારી ભાવોને આગંતુક કહ્યા છે. આગંતુક એટલે કે એક સમય પૂરતા, આગંતુક એટલે મહેમાન. આપણે મહેમાન કહીએ ને, મહેમાનને આપણે આગંતુક કહીએ, કોઈક આવી જાય એને આગંતુક કહીએ. એટલે આ તો એ આવ્યા છે, એ મહેમાન જેવા છે, આવ્યા છે અને જાય છે, એ કંઈ ટકીને રહે એવા ભાવ નથી. એટલે એ પંચાધ્યાયમાં એને આગંતુક ભાવ કયા છે, અથવા તો એ સંયોગી ભાવ છે. અને એવા સંયોગી ભાવ કહો કે આગંતુક ભાવ કહો, બંનેનો અર્થ એક જ છે. એવા જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી એ પોતાના અજ્ઞાનપણાને લીધે, કર્મને લીધે નહીં, ફરી પાછું સ્પષ્ટ કર્યું છે, પોતાના અજ્ઞાનપણાને લીધે એવા ભાવને પોતે પોતાના માનીને એવા ભાવે પરિણમે છે, તો એ પોતાનું અજ્ઞાનપણું છે, એમાં કોઈ કર્મ આવીને એને કરાવતું નથી. જો કર્મ એમ નથી કહેતું કે તું ભાઈ અજ્ઞાનપણે વર્તીને રાગદ્વેષના ભાવે વર્તીને તું એ રાગદ્વેષના ભાવને તું તારા માન, રાગદ્વેષનો કરતા તું થઈ જા, એવું પેલું કર્મ આવીને કહેતું નથી કે દબાણ કરતું નથી. એ સ્વયં પોતે જે શુભાશુભ ભાવ કરે છે એનો કરતા થાય છે, એવા ભાવે પરિણમે છે. એટલે એ એનું અજ્ઞાન છે, એ અજ્ઞાન એનું છે. અને એને માટે દોષિત કોણ છે? એ પોતે દોષિત છે. કંઈ કર્મ એને દબાણ કરતું નથી, એટલે કે કર્મને લીધે એમ નહીં, પણ પોતાના અજ્ઞાનને લીધે રાગાદી વિભાવ ભાવો અને અખંડ એકરૂપ ચૈતન્ય સ્વભાવ એ બેનો તફાવત એ જે સમજ્યો નથી, એટલે એ અજ્ઞાન. રાગાદી વિભાવ ભાવો અને અખંડ એકરૂપ ચૈતન્ય સ્વભાવ એ બંનેનો ભેદ એ અજ્ઞાની જાણતો નથી, ત્યાં સુધી એ એવા જ ભાવે વર્તે છે. ત્યાં સુધી એ નિશંકપણે વિભાવમાં વિકારમાં પોતાપણે વર્તે છે. એ મારા છે, એ હું છું, એમાં મારું કરતાપણું છે, એમ જ એ વર્તે છે. અરે મારું કરતાપણું છે એવા શબ્દો પણ ના આવડે, પણ એ એમ જ કહે કે એ હું છું, એ મારું કામ. વાત વાતમાં સવારે ઉઠે અને સાંજે સુઈ જાય ત્યાં સુધીમાં જેટલું કરે છે એ બધું મારું 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 હું કરવા વાળો છું એમ જ માનીને કરે છે. એમાં એને એવા શબ્દો વાપરવા પડતા નથી કે ચાલો શું છે તો કે હું હમણાં પતાવી દઉં છું, હું હમણાં આમ કરું છું, હું હમણાં તેમ કરું છું, હું હમણાં ફોન કરું છું, હું હમણાં લખું છું, હું હમણાં વાંચું છું. કોણ કરે છે આ બધું? શુભાશુભ ભાવે એ પરિણમે છે સવારથી રાત સુધીમાં. અને એ બધા ભાવ જે થયા એ કોના એમ પૂછીએ તો એ કહે કે મેં કર્યું છે, એમાં પૂછવાનું શું છે? તો મારું છે. સહજ થઈ ગયું છે ને, વિભાવ ભાવે પરિણમે છે. અને જો સાંજ પડે આપણે એને પૂછીએ ભાઈ આજે સવારથી રાત સુધીમાં તે શું કર્યું તો બધું વર્ણન કરશે. સવારે ઉઠીને મેં બ્રશ કર્યું ને નાહી ધોઈને તૈયાર થયો ને પૂજા કરી મેં, પછી આ પુસ્તક વાંચ્યું, છાપું વાંચ્યું ને ટીવી જોયું ને દુકાન ગયો ને વેપાર કર્યો ને ઓફિસ ગયો ને ડોક્ટર હતો તો પછી પેશન્ટ તપાસ્યા ને ઓપરેશન કર્યું ને બધું બધું કર્યું 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 જેટલું બધું કર્યું એ વખતે એને ભાવ પણ હતા, શું બન્યા શું બંને પ્રકારના, તો બધું વર્ણન કરશે. અને બધા ભાવ જે હતા એ બધા કોના? તો કહેશે કે મારા. એ કહેશે મારા. આ વાત બરાબર લાગે છે? આજે અત્યારે આટલે સુધી આપણે સ્વાધ્યાય કર્યા પછીથી કેટલાને આ વાત બરાબર લાગી? હજી જેને બરાબર વાત લાગતી હોય એને ફરીથી ફરીથી ખાસ વિનંતી છે કે ફરીથી આ ગાથા જ્યારથી શરૂ કરી છે ત્યારથી અત્યાર સુધીનું બધું ફરીથી વાંચી જવું, એ સ્વાધ્યાયને ફરીથી રિપીટ કરવું. શું સમજાવ્યું આપણને? કે ભાઈ જ્ઞાન ક્રિયા છે, પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એ ભાવ જ એનો છે. અને આ ભાવ છે તે તો સંયોગી ભાવ છે, એ સંયોગી ભાવ એનો હોઈ શકે જ નહીં એ પહેલાં સિદ્ધ કર્યું, સમજાવ્યું. કેમ કે એ એક સરખો ટકતો પણ નથી, પર્યાયમાં પણ એનું બદલાવ થાય છે અને એ આત્માના મૂળ સ્વરૂપને કારણે પણ નથી. છતાં પણ એ એમ માને કે આ જે કંઈ ભાવ બધા કર્યા શુભ અને અશુભ ભાવ એ બધા મારા છે, તો એમાં કેટલું સત્ય છે? એક અંશે પણ સત્ય નથી. એ એક પણ ભાવ એનો નથી, એ બધા ભાવો સંયોગી છે, એ બધા ભાવો સંયોગી છે. પણ અજ્ઞાનને વશે પોતે પોતાના કરે છે, પોતાના કહે છે, એ ભાવનો પોતે કરતા થાય છે. શા માટે એમ થાય છે? કેમ કે શુદ્ધ ભાવને જાણતો નથી, પોતાના સ્વભાવને જાણતો નથી, એટલે એને એમ થાય છે. જેણે શુદ્ધ ભાવ જાણ્યો નથી, જોયો નથી, એને પછી આ વિભાવ ભાવ જે છે એ પોતાનો નથી એમ ક્યાંથી ખબર પડે? બે વસ્તુ હોય તો તુલના થાય ને. બે વસ્તુ જોઈ જ નથી, બીજી વસ્તુ જોઈ જ નથી, તો પછી જે વસ્તુ છે એ જ બરાબર છે, સારી છે. જો આ વાત આવી એટલે એક વાત યાદ આવે છે કે ઘણા વર્ષો પહેલા અહીંયા ઇન્ડિયામાં બે જ કાર હતી, એક એમ્બેસેડર અને ફિયાટ. અને એમાં પછી ફિયાટ વાળા એમનું કોલોબ્રેશન લઈ ગયા અને પછી પ્રીમિયર થઈ, એટલે પછી પ્રીમિયરના મોડેલ એ લોકોએ બહાર પાડ્યા. તો કે બદલ્યું, શું બદલ્યું? કે પ્રીમિયર પ્રેસિડેન્ટ પછી પ્રીમિયર પદ્મિની આવા નામ આપ્યા. અને બંને મોડેલને બાજુબાજુમાં ઉભા રાખીને આપણે કમ્પેરિઝન કરીએ તો ભાગ્યે જ ક્યાંક કોઈક ફેર દેખાય, કાંઈ કરતા કંઈ નહીં. અને એના એ જ મોડેલ એ લોકો વેચતા ગયા વેચતા ગયા વેચતા ગયા વર્ષોના વર્ષો સુધી વેચતા ગયા, કોઈ ફેરફાર નહીં. લોકોને એમ લાગે કે કાર બહુ સરસ, ફિયાટ કાર બહુ સારી, સેલ્ફ ડ્રાઇવિંગ માટે બહુ સારી. અમે પણ એ જ માન્યતામાં 20 વર્ષ સુધી રહ્યા. અમેરિકા આવીને જયારે જોયું ત્યારે ખબર પડી કે કાર શું કહેવાય, કારમાં શું ફેસિલિટી હોય, કારમાં શું શું હોઈ શકે એની કલ્પના ત્યારે આવી. કેમ કે ભારત સરકારે એ આવા જ દીધી નહીં, એટલે કંઈ ખબર જ નહીં. એટલે અમે તો એમ જ માનતા હતા કે સારામાં સારી કાર કઈ તો પ્રીમિયર પદ્મી, અને એ નોંધાવીએ ત્યારે કેટલા વર્ષે તો આપણને પાછી મળે. નોંધાવીએ એટલે કંઈ એમ તરત મળી ના જાય, કેટલા વર્ષો રાહ જોવી પડે. એક સમય તો પેપરમાં એવું આવ્યું કે જો કોઈ બાપે પોતાની દીકરીને આ પ્રીમિયર પદ્મીની કાર જો આપવી હોય આણામાં, તો એને એ જન્મે ત્યાર પછીના 2-3 વર્ષમાં જ નોંધાવી દેવી. એવો હવે કે ટાઈમ આવશે પ્રીમિયર પદ્મીની કે મળે નહીં એટલી ઇઝીલી. ઓહ શું કેવું, અમે પણ એવું જ માનતા હતા કે આ જ કાર બસ સેલ્ફ ડ્રાઇવિંગ માટે સારામાં સારી કાર. જ્યારે બીજી કારને જોઈ ત્યારે ભાન થયું કે આ તો કંઈ નથી, આપણી તો માન્યતા સાવ ઊંધી હતી. કારની અંદર તો કેટલા ફીચર્સ આવે છે આ બધું તો પછી ખબર પડી, બીજી કારને જોઈ જ નહોતી ત્યાં સુધી તો એમ જ માનતા હતા, અજ્ઞાન હતું. અહીંયા પણ એમ જ છે, જ્યાં સુધી શુદ્ધ ભાવને એને જાણ્યો નથી, જોયો નથી, અનુભવ્યો નથી, ત્યાં સુધી એ સવારથી રાત સુધીમાં જેટલા વિભાવ ભાવ કરે ભલે શુભ હોય તો પણ એ એક પણ ભાવ એનો નથી. જ્યાં સુધી એને શુદ્ધ ભાવને જાણ્યો નથી ત્યાં સુધી એને એ વાત નહીં ખ્યાલમાં આવે કે આ બધા ભાવ છે એ પ્રીમિયર પદ્મીની જેવા છે. શુદ્ધ ભાવને તું એકવાર જાણને ભાઈ, પછી તને ખબર પડશે કે શુદ્ધ ભાવ કેવો છે, એનો આનંદ કેવો છે, એ અનુભવાય છે કઈ રીતે, અને એ કેવું જ્ઞાન છે. અને એ વાત આ મહાપુરુષોએ અનુભવી એટલે એમને કરુણા આવી. એમને થયું કે આ બિચારા જીવો આ વિભાવ ભાવને પોતાના માની અને જે રીતે પરિણમન કરે છે એ પરિણમન તો ખૂબ દુઃખરૂપ પરિણમન છે, અને એવા દુઃખને માટે એમને એમ થયું કે આવા દુઃખી થતા જીવોને એ દુઃખ કેવી રીતે દૂર થાય, પોતે અનુભવ્યું છે એવું એમને કેવી રીતે અનુભવમાં આવે, એટલે એને માટે આ બધા શાસ્ત્રો લખાયા. પોતે અનુભવ્યું અને પછી એમણે લખ્યું. તીર્થંકર ભગવાનની વાણીમાંથી જે ભાવકૃત ગંધર્વ ભગવાનને પ્રગટ થયું એ ભાવશ્રુતમાં એમને જે આનંદ આવ્યો એ આનંદનું કોઈ વર્ણન થઈ શકે નહીં. અને એ આનંદ આવ્યો એટલે કરુણા એમને થઈ કે અરે આ ભાવ મને જેટલો આનંદદાયી થયો છે એવું જગતના બધા જીવોને થવું જોઈએ. એટલે એમને એ 12 અંગ અને 14 પૂર્વની રચના કરી અને બધાને એ સમજાવ્યું. અને જે સમજ્યા, મૌખિક રીતે સમજ્યા, એ પરંપરામાં ચાલ્યું ત્યાં સુધી બધાએ એવું આત્મસાત કર્યું. અને એ મહાપુરુષો આચાર્ય હતા કે ઉપાધ્યાય હતા કે મુનિ હતા એ બધાને એ અનુભવમાં આવ્યું. અને અનુભવ આવ્યું એટલે એમને પણ કરુણા થઈ કરી દે આ જીવો. પછી જીવોની બુદ્ધિ ઓછી હતી અને યાદ નહોતા રાખી શકતા, સમજી નહોતા શકતા, એટલા માટે એમને થયું કે આ જીવો બિચારા શું કરશે, એટલે એમને લખી અને મૂકી દીધું. પણ લખ્યું ત્યારે એ વખતે કરુણાનો ભાવ હતો, શુભ ભાવ હતો, ત્યારે લખાઈ ગઈ વાત. પછી એ મેં લખ્યું એવો ભાવે એમને નહોતો કે મને કોઈ યાદ કરે એવો ભાવે નહોતો. કુંદકુંદાચાર્ય ભગવાને આ ગાથાઓ જંગલમાં લખી નાખી તાળપત્ર ઉપર, પછી એ કોઈને એમ આપી નહોતી કે લો નરેન્દ્રભાઈ આ જઈને જરા છપાવી નાખજો. હે કે કોઈ કોઈ કોઈને એમ આપી કે આનું શાસ્ત્ર આ મેં લખ્યું છે તો તમે જરા સાચવીને રાખજો, એમ પણ કહ્યું નથી. એ તો ત્યાંથી વિહાર કરીને નીકળી ગયા ને ત્યાં જે પડી રહી એ લોકોએ એકઠી કરી લીધી અને એ રીતે શાસ્ત્રની રચના થઈ છે. આ શાસ્ત્રો બન્યા કઈ રીતે? કઈ એમ કોઈને ઉપદેશ નથી આપ્યો કે ભાઈ તું હવે આ બરાબર કર, આમ કર, તેમ કર, આવી રીતે છપાવજે, એવું કંઈ નથી. તાળપત્રની બીજી કોપી કરાવજે એમ પણ કહ્યું નથી. એમને એક વખત ભાવ આવ્યો તો આવ્યો, બસ લખી નાખ્યું તો લખી નાખ્યું, પછી કંઈ નહીં. એના કરતા પણ પોતે થતા નથી કે આ મેં લખ્યું છે એવું કરતા પણ એમને રહેતું નહીં. આપણે તો નાની નાની વસ્તુમાં કરતા પણ કરીએ છીએ. આવું મહાન શાસ્ત્ર જેમણે લખ્યું છે એવા કુંદકુંદાચાર્ય ભગવાન વિશે આપણને વિશેષ જાણવા નથી મળતું. કેમ? કેમ કે એમણે ક્યાંય પોતાનો પરિચય આપ્યો નથી. એ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને આવ્યા પણ એમણે ક્યાંય એવું લખ્યું નથી કે પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને આવ્યા, એવું ક્યાંય એમણે લખ્યું નથી. અને એને માટે થઈ અને આ વાત નીકળી છે એટલે એક વાત આપી દઉં કે એને માટે થઈને કોઈ કે મને ખ્યાલ છે દિનેશભાઈ મોદી જ છે, એમણે એવું લખ્યું કે ભાઈ કુનકુંદાચાર્ય ભગવાને કેમ પોતે મહાવીર ક્ષેત્રમાં જઈને આવ્યા છતાં એવો ક્યાંય ઉલ્લેખ ન કર્યો. તો એમણે એમ કારણ આપ્યું કે કદાચ એમ ઉલ્લેખ કરવાથી બીજા જે આચાર્ય વગેરે જે કોઈ હશે એમને એમ લાગશે કે કુનકુંદાચાર્ય મોટા છે અને મહાન છે અને આ એ બધા એમના કરતા નાના છે, એટલે એવો કોઈને ભાવ ન થાય એટલા માટે થઈ અને કુનકુંદાચાર્ય ભગવાને પોતે જઈને આવ્યા એ વાત ક્યાંય લખી નહીં, એનો ઉલ્લેખ કર્યો નહીં. આવું એક્સપ્લેનેશન એ દિનેશભાઈ મોદીના એક કોઈક જગ્યાએ લખેલું વાંચવામાં આવ્યું, પણ હું એ એક્સપ્લેનેશન સાથે એગ્રી નથી થતો. મારું એક્સપ્લેનેશન જુદું છે. કુનકુંદાચાર્ય ભગવાન રિદ્ધિધારી સંત મહાવીર ક્ષેત્રમાં જઈને આવ્યા, જ્ઞાન લઈને આવ્યા અને જંગલમાં રહેતા પ્રચુર સ્વસંવેદન સહિતની જેમની દશા હોય, જે સાતમે ગુણ સ્થાને હજારો વખત ચાલ્યા જતા હોય, જ્યાં સ્થિરતા કરતા હોય, એમને એવા વિકલ્પ આવે જ નહીં. બીજાની સાથે પોતાની કમ્પેરિઝન થાય ને આ બધા એવા નાના નાના ક્ષુલક વિકલ્પો એમને તો આવે જ નહીં. એમને આ શાસ્ત્ર લખ્યું છે એ લખ્યું છે, લખનારો હું છું એવો ભાવ વર્તતો નથી તો પછી પોતાનું શાસ્ત્ર મહાવીર ક્ષેત્રમાં જઈને આવ્યા છે માટે ઊંચું છે અને એમ લાગવાથી બીજાને જરા ક્ષોભ થશે એવો વિકલ્પ ક્યાંથી આવે? એ શાસ્ત્રના પોતે કરતા જ થતા નથી ત્યારે એવો વિકલ્પ ક્યાંથી આવે કે બીજાને ખરાબ ન લાગે ને ખોટું ન લાગે ને બીજાનું નીચું ન દેખાય? અરે બીજું ક્યાં, એ તો ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપમાં બિરાજે છે અને આ જે લખાયું છે એ લખાયું છે એને પોતાનું માનતા જ નથી. તો પછી એ લખાણ પોતાનું નથી તો બીજાના લખાણ ને પોતાના લખાણ ને એની કમ્પેરિઝન ને પોતાનું લખાણ પોતે મહાવીર ક્ષેત્રમાં જઈને આવ્યા માટે ઉત્કૃષ્ટ દેખાય અને બીજાને એથી ક્ષોભ થાય એટલે પોતે એ વાત ન કહેવી ને આ બધી વાત હોય? આ બધું આપણને હોય, આપણે આપણી દ્રષ્ટિથી વિચારીએ ને આપણે મૂલ્યાંકનો એવા કરીએ ને એટલે એ થાય, એમ હોય જ નહીં. પ્રભુ એ તો મહાપુરુષ આત્મા ગુણસ્થાનની દશામાં પ્રત્યક્ષ સંવેદનમાં અલ્પભવી આત્મા એવા મહાપુરુષની શું વાત કરવી? મહાવીર ક્ષેત્રમાં જઈને આવ્યા એ કેવી રીતે જણાવ્યું એના ઉલ્લેખો શિલાલેખો ઉપરથી અને જ્ઞાનસારની અંદર જે લખવામાં આવ્યું છે એમણે પણ એ વાત દર્શાવી છે, એટલે ઘણી જગ્યાએથી એ ઉલ્લેખો મળે છે. એ સિવાય પ્રત્યક્ષ આપણને જો બીજી ક્યાંયથી જાણવા મળ્યું હોય તો બેનશ્રીબેન અને આ જાતિસ્મરણ જ્ઞાનમાંથી આપણને એ વાત ખબર પડી છે કે એમણે પણ એ જણાવ્યું છે કે હા, એમણે અહીંયા ભરત ક્ષેત્રમાંથી કુનકુંદાચાર્ય આવ્યા હતા, એમને એ પ્રત્યક્ષ એમને ત્યાં જોયા હતા. કેમ કે એ તો જાતિસ્મરણ જ્ઞાન છે, એમને એ યાદ આવ્યું છે. જાતિસ્મરણ જ્ઞાનમાં જે દેખાય છે એ તો સત્ય છે, એટલે એ વાતને માટે તો કોઈ શંકા રહેતી નથી. તો આપણે હવે આપણી વાત ઉપર આવીએ. અહીંયા બહુ સરસ બધાની બધી વાત નીકળી, ઘણી બધી વાત નીકળી. શું વાત છે મૂળ તો? કે ભગવાન આત્મા પોતે જ્ઞાન ક્રિયા કરે છે, જ્ઞાન સ્વભાવી છે અને એ આ રાગ દ્વેષના ભાવે એવા વિકારી ભાવોએ એ કેમ વર્તી રહ્યો છે? કેમ કે એને જ્ઞાન નથી, એ અજ્ઞાની છે અને અજ્ઞાનને કારણે એ રાગાદી વિભાવ ભાવોને અને પોતાના ચૈતન્ય સ્વભાવને એ જુદા પાડી શક્યો નથી, એટલા માટે એવા વિભાવ ભાવે એ વિકારમાં પરિણમે છે. એટલે એમ પરિણમે છે ત્યારે શું થાય? એવું પરિણમન કરતા એને કર્મનો બંધ થાય છે. આત્માનો સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમય અમૃત સ્વરૂપ છે, પણ અજ્ઞાનીને એનો કદી અનુભવ નથી. એને પેલી પ્રીમિયર પદ્મિનીથી આગળ વધ્યો નથી ને, એટલે એને ખ્યાલમાં નહીં આવે. આ વાત, આ ઉદાહરણ તમે યાદ રાખશો તો તમને થશે કે ના ના વાત તો બરાબર જ છે. અજ્ઞાનીને એનો કદી અનુભવ નથી, તેથી જ્ઞાન તે હું એમ ન જાણતા, જ્ઞાન તે હું એમ નથી જાણતો, પણ એને બદલે શું જાણે છે? રાગ અને વિકાર છે તે હું એમ એ માને છે. એટલે એમ બોલતો નથી કે રાગ અને વિકાર છે તે હું, પણ જે ભાવ છે બધા કેવા ભાવ છે, એ બધા ભાવે કોણ છે? તો પોતે છે. એને પૂછવામાં આવે કે ભાઈ આ કોણે કર્યું, તો એમ જ કહેશે કે મેં કર્યું. રસોઈ કોણે બનાવી, કોણે બનાવી, એમ જ કહેશે. બહેનો બધી એમ કહેશે કે મેં બનાવી. એને મનમાં એમ છે પાછું, એને બનાવી એ તો વાત બરાબર છે, પણ અંતરમાં એમ જ છે. એવું જુદાપણું છે જ નહીં કે આ મેં રસોઈ નથી બનાવી, એવું જુદાપણું છે જ નહીં. એ તો બહુ સહજ થઈ ગયું છે. આ કપડાં કોણે ધોયા, આ ઇસ્ત્રી કોણે કરી, આ કપડાં કોણે વાળ્યા? તો કહેશે કે કોણ વાળે, બીજું તમે વાળ્યા છે, મેં તો વાળ્યા છે. એટલું બધું સહજ થઈ ગયું છે. એટલે અહીંયા જ્યારે એમ કહ્યું છે ને કે રાગ અને વિકાર તે હું એમ માને છે, એટલે કે એ કઈ શબ્દોમાં એમ રાગ તે હું એમ નહીં, પણ આ ભાવે જે વર્તે છે એ ભાવે કોણ વર્તી રહ્યું છે? પોતે જ વર્તી રહ્યા છે. સ્વભાવ શું છે જાણ્યું નથી એટલે એમ જ થાય ને કે હું કેવા ભાવે હોઉં અને હું એવા કેવા ભાવે વર્તી શકું, કેવો ભાવ મારો કહેવાય, એ તો જાણ્યું જ નથી. એ તો જાણ્યું જ નથી. પોતે પ્રીમિયર પદ્મિની જ જોઈ છે એટલે પછી ખબર ક્યાંથી પડે કે હું કેવા ભાવે હોઉં, આ ભાવ મારો ન હોય, એ વાત ખ્યાલમાં આવે કેવી રીતે? તેથી એ રાગાદી વિકારમાં પોતા પણ એ વર્તે છે. પણ ભાઈ રાગ એ તો ઝેર છે બાપુ. ગુરુદેવ કહે છે કે બાપુ ઝેર પીતા પીતા અમૃત એટલે કે આત્મા નો સ્વાદ ન આવે. રાગ છે એ રોગ છે, અને રાગ મારો એવો મિથ્યાતો ભાવ એ મહાન રોગ છે. કહ્યું છે ને કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુદાન. કૃપાલદેવના પદ છે. અનાદિનો એ આત્મભ્રાંતિનો રોગ લાગુ પડ્યો છે, તેને મટાડવાની આ વાત ચાલે છે. હવે અહીંયા 16મા પાના ઉપર આગળ કહે છે કે શું કહ્યું, આ ક્રોધાદી ભાવની વાત ચાલે છે ને, વિભાવ ભાવે પરિણમી રહ્યો છે એની વાત ચાલે છે ને અજ્ઞાનીની. તો કહે છે કે ક્રોધાદી ક્રિયા, ક્રોધ આદિ એટલે બધી, ક્રોધ સાથે બધા લઈ લેવા, એ ક્રોધાદી ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. પેલી સ્વભાવભૂત હતી એટલે એને નિષેધવામાં નહોતી આવી. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે અને આ ક્રોધાદી ક્રિયા છે તે પરભાવભૂત હોવાથી એને નિષેધવામાં આવી છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ, દયા દાન વ્રત આદિના પરિણામ સંયોગી ભાવ હોવાથી એ પરભાવભૂત છે, તેથી તે વિકારી ક્રિયા નિષેધવામાં આવી છે. છતાં તે રાગની ક્રિયા મારી પોતાની ક્રિયા છે એમ માનવાનો તેને ચિરકાળથી અધ્યાસ છે. ઘણા સમયથી જ્યારથી છે ત્યારથી, અનંતકાળથી જીવ જ્યારથી છે ત્યારથી એ રાગની ક્રિયાને પોતાની માને છે અને એવો જ એને અધ્યાસ છે. રાગ છે તે મારો સ્વભાવ છે એમ માનવાની અજ્ઞાનીને ટેવ પડી ગઈ છે, આદત થઈ ગઈ છે. તેથી જેમ વિષ્ટાના કીડાને ફરી ફરીને વિષ્ટામાં જવાની ટેવ પડી ગઈ હોય છે, વિષ્ટાનો કીડો એ વિષ્ટામાં જાય પાછો ફરીને, તેમ અજ્ઞાનીને વારંવાર ક્રોધરૂપે રાગરૂપે અને મોહરૂપે પરિણમવાની ટેવ પડી ગઈ છે. આપણને આ ટેવ પડી ગઈ છે, તે પ્રમાણે તે નિશંક ક્રોધરૂપે પરિણમે છે, રાગરૂપે પરિણમે છે, મોહરૂપે પરિણમે છે, અને આ રીતે તે રાગાદિમાં એકપણે પરિણમતો મિથ્યાત્વના ભાવરૂપે પરિણમે છે. આટલી વાત લીધી એટલે પછી નીચે એક પ્રશ્ન પણ કર્યો કે જ્ઞાનીને પણ પર્યાયમાં રાગ થાય છે ને? સાંભળવા, જ્ઞાની છે એને પણ કેમ કે રાગ તો થાય છે ને? વાત બરાબર છે. હવે એ વાતની સ્પષ્ટતા કરીએ આપણે. ગુરુદેવ કહે છે કે વાહ ભાઈ, જ્ઞાનીને પર્યાયમાં રાગ આદિ થાય છે, થઈ જાય છે, પરંતુ જ્ઞાની તેમાં તન્મયપણે પરિણમતો નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે જે કંઈ ક્રિયા સવારથી ઉઠીને સાંજ સુધીમાં કરે એમાં એને એમ તન્મયપણું નથી કે મારું કાર્ય હતું ને મેં કર્યું, હું સક્સેસફુલ થયો એમ નથી. થવાનું હતું તે થયું, મારે ને એને કાંઈ સંબંધ નથી એમ એ અલિપ્ત જ રહે છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે. કૃપાળુદેવ હીરાનો વેપાર કરતા હતા તો એમ નહીં કે હું વેપારી છું અને આ હીરાનો વેપાર મેં કર્યો ને એને લીધે તેને આ લાભ થયો ને, ના, એ પૂતગલના કાર્યો પૂતગલ જાણે, એ પૂતગલના કાર્યો થવા હોય તે થાય, એને મારે કાંઈ સંબંધ નથી. એક વખત કૃપાળુદેવ એમની સાથે કોઈક હતું અને કંઈક ક્યાંક જતા હતા તો એક પેલું હીરાનું પડી ગયું હતું તો પેલા ભાઈ એમ કહ્યું કે પેલું જરા સંભાળીને લેજો, જોજો એ પડી ન જાય, તમારું પેલું પડી ન જાય. તો કૃપાળુદેવ જવાબ આપ્યો કે ભાઈ અમારું તો કંઈ પડી જાય એવું છે જ નહીં, અમારું છે જ નહીં તો પછી ક્યાં સવાલ રહ્યો, એટલે કે પડવાનું હોય તો પડે, એનું છે, પૂતગળ પૂતગળનું જાણે, અમારું એ નથી. અમારું તો ભગવાન આત્મા. અહીંયા એ વાત કરી છે કે પરંતુ જ્ઞાની તેમાં તન્મયપણે પરિણમતો નથી. હું રાગ આદિનો કરતા છું એમ એને રાગ આદિનું સ્વામિત્વ નથી. આ મેં કર્યું એવું એને સ્વામિત્વ નથી. આ શુભભાવ મારો મને પુણ્યનો બંધ પડશે એમ પણ નથી. અમે પૂજા કરીએ છીએ એમ પણ નથી. અમે વ્રત કરનારા છીએ એમ પણ નથી. વ્રત વ્રતને કારણે થાય, શરીરમાં એ દિવસે આહાર ના આવવાનો હોય તો ના આવે, એમાં એને કંઈ નથી. અને એ માટેનો ભાવ, એનો શુભભાવ છે, એનું નિમિત્ત કારણ છે એમ પણ એને ન થાય કે કંઈ નહીં, શુભભાવ તો મારો હતો ને, એમ પણ હોય નહીં જ્ઞાનીને. એનું લક્ષ તો આત્મા તરફ હોય, એટલે એને એ રાગાદીનું સ્વામિત્વ નથી, શુભભાવનું પણ સ્વામિત્વ નથી. એ તો પર્યાયમાં થતા રાગાદીને જાણવા પણે જ પરિણમે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, મુનિરાજ અમૃતચંદ્રાચાર્યને ટીકાના કાળમાં, આ ટીકા લખીને, સમયસારની ટીકા લખી, તો એ ટીકાના કાળમાં ટીકા કરવાનો વિકલ્પ ઉત્પન્ન થયો છે, પણ એ વિકલ્પના કરતા પણ એ પરિણમ્યા નથી. ત્યાં હું ટીકા લખું છું એમ એ પરિણમ્યા નથી, પણ સહજ જાણવાપણે, જ્ઞાતાપણે પરિણમ્યા છે. ટીકા ટીકાને કારણે થઈ, ટીકાનો કાળ હતો ત્યારે થઈ, એ શબ્દની પર્યાય છે, એને મારે કાંઈ સંબંધ નથી. છેલ્લે વાત આવે છે, શરૂઆતમાં પણ આવી છે, છેલ્લે પણ આવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન પણ એમ જ કહ્યું છે, કુંદકુંદાચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું છે. એને જ્ઞાની પુરુષો કંઈ એમ લખે એટલે કંઈ દોડ કરવા ખાતર કે એટલા માટે ના હોય, એ તો જેવું અનુભવે એમ જ લખે. એમને કોઈ કોઈની પડી જ નથી ને, એમને ક્યાં દોડ કરવો છે, કોઈની ઉપર ઇમ્પ્રેશન ક્યાં પાડવી છે. અહીં કહે છે કે અજ્ઞાની સહજ ઉદાસીન જાણન ક્રિયાનો ત્યાગ કરીને, રાગમાં એકત્વ સ્થાપીને રાગ આદિ ક્રિયામાં પ્રવર્તે છે. અજ્ઞાની સહજ ઉદાસીન જાણન ક્રિયાનો ત્યાગ કરીને, જાણવાની ક્રિયા એ ઉદાસીન ભાવે થવી જોઈએ. ઉદાસીન ભાવે એટલે કે, એટલે એનો અર્થ એ થાય કે એ ક્રિયામાં પોતાને કોઈ રાગ હોય નહીં, એને કોઈ એમાં રાગ હોય નહીં, એનો હું કરતા નહીં, એ મને ફાયદાકારક નહીં, એ મને નુકસાનકારક નહીં, એમ ઉદાસીન ભાવ. જો ઉદાસીન ભાવ નહીં આપણે સમજવાનો છે, ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે કે એ ઉદાસીન ભાવે, સહજ ઉદાસીન ભાવે એ જાણન ક્રિયા હોય, નાતા દ્રષ્ટા થાય ત્યારે એમાં એને રસ ન હોય, એનાથી ઉદાસીનતા હોય, એ વૈરાગ્યનો ભાવ છે. ઉદાસીનતા એ વૈરાગ્ય ભાવ છે. એ સહજ ઉદાસીનતા હોય, અને સહજ ઉદાસીનતા તો સ્વરૂપના લક્ષ્ય જ થાય, બાકી કંઈ થાય નહીં. એટલે અજ્ઞાની છે એ સહજ ઉદાસીન જાણન ક્રિયા કરતો નથી. એવી સહજ ઉદાસીન જાણન ક્રિયાનો એ ત્યાગ કરીને, છોડીને, રાગમાં એકત્વ સ્થાપીને રાગ આદિ ક્રિયામાં પ્રવર્તે છે, અને તેથી તે રાગ આદિનો કરતા છે. તેને જ્ઞાન પ્રતિભાસવાને બદલે એકલા રાગ આદિ જ પ્રતિભાસે છે. એને રાગ જ જણાય છે, રાગ જ અનુભવમાં આવે છે, અને તેથી રાગ આદિમાં પ્રવર્તતો તે રાગ આદિનો કરતા છે. આ રીતે એ અજ્ઞાની રાગ આદિનો કરતા થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધા પ્રણમુ પદ તે જયતે પ્રણમુ પદ તે